તારીખ 30/9/1990 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 46.
નાના ભાઈ ને કાઢવાનું બહુ પ્રયોજન નથી. મુનિ છે ને તે કેવળ જ્ઞાન કાયમાં પેલા નવ તત્વ ના નામ નતા યાદ રાખી શકતા, એટલું જ્ઞાન ને આવરણ. મતિ જ્ઞાન માં સ્મૃતિ નામ નો ભેદ છે. સ્મૃતિ એટલી બધી અલ્પ હતી એમ કે નવ તત્વ ના નામ યાદ નતા રહેતા. નાના મને કઈ ચિંતા જ કરવા જેવી નથી. જે ચિંતા કરવા જેવી છે મોની ની છે. તેમાં મુખ્ય મોની હણાય તે કંપાની. આપડે તો મો જોવો જોઈએ, પછી નાના બધા ની કઈ ચિંતા નથી. કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે. આધારે બધા લટકેલા મોને માર્યો પછી આ માર્ગ ની સુંદરતા, આ વિદ્રાગ માર્ગ ની આ સુંદરતા છે. માર્ગમાં પ્રવેશ કરતી વખતે પ્રારંભમાં જ મોહને મારવાનો. રાજાને માર્યો એટલે તમારી તાકાત થઈ કે રાજાને માર્યો, પછી સૈન્યને મારવાનો તાકાતનો પ્રયોગ કરવાનો છે. એના કરતો તાકાત તો રાજાને મારવાની આવી ગઈ છે, પછી તો ઓલાને મારવામાં કઈ તાકાતનો પ્રયોગ નહીં કરવો. શું જેને રાજાને જીત્યો એને દળ જીતી લીધું તો બધા સરેન્ડર જ થવાના છે. બીજો પ્રશ્ન એમાં પ્રશ્ન ચારિત્રમો રંગ રોકી જાય. નાના ભાઈને તો ક્યાં વાત કરવી, એનો જોડીદાર છે ભાઈ, જોડિયા ભાઈ છે. દર્શન મોક્યો કે ચારિત્રમો લગડો પાંદડો થઈ ગયો. નાના વર્ણી દર્શનાવર્ણીને કોઈ માતા વેદની સાથા વેદની બધાએ આખો લગ્ન સૈન્ય ભાગવાના છે. આ તો ગાંધીનો ટંકાર છે. તમારે વાત કીધી કે મહાભારતમાં એવી વાત શા માટે લીધી કે અંદર ગાંધીએ જુદી છુપાઈને ટંકાર કર્યો એવું શું કરવા વાત. સૌરના ધનુષ ના દોરી દોરી નો અવાજ એવો હોય છે ને કે કાયર ભાગવાનું ભગાડવાની વાત એવી છે મારવાની કે ગુલાબી ના તો સૈન્ય તો ભાગવા જ માંડે છે. પહેલેથી જ તે ત્રુજવા માંડે છે કે ભાઈ આ તો ગાંધી માં કઈ કાર
પ્રત્યક્ષ માં સજીવન
સજીવન મૂર્તિ ફેરવાઈ ગઈ. સજીવન મૂર્તિ,
સજીવનમાં
મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ એમ કહે છે. મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ નીચેના ગુણસ્થાન વાળાને મહત્વ આપવું, ઉપરના ગુણસ્થાન વાળાને કામ કરવા એ કૃપા ગુણ એની તાકાત છે. બીજા બધી
તાકાત છે. પરોક્ષ કહેવાય, પ્રત્યક્ષ છે. ફોટો જે છે તે પણ પ્રત્યક્ષ જ છે.
એમના રાઇટિંગમાં હોય, કોઈ પણ ના રાઇટિંગમાં હોય, શબ્દ તો શબ્દ છે. જેમને નમસ્કાર કર્યા છે પોતાના આત્માનુસંધાન સ્વરૂપાનુસંધાન માટે નમસ્કાર કર્યા છે, એ પોતે રીતે વાત કરે છે. એનો ખુલાસો આવે છે કે માનો કે એ અર્થથી પોતે અનર્થ કરે તો એ નહીં કહે છે. શબ્દો નહીં કહે કે અહીંયા ત્યાં આ ફોન કરી, તારા ભાવમાં આ ફોન કરી, ત્યારે પ્રત્યક્ષ જ્ઞાની છે એ કહી શકશે, પરોક્ષ નહીં કહી શકે. પ્રત્યક્ષ પરોક્ષતા, પ્રત્યક્ષતાનો કોઈ ઓલ્ટરનેટિવ જ નથી. ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ. બહુ પ્રેક્ટિકલ વાત છે કે આપણે કોમ્યુનિકેશનના સાધનો કેટલા છે. તમે ફોરેન સાથે વેપાર કરો છો, માનો તમારો જર્મન કે જાપાન સાથે, કોમ્યુનિકેશનના સાધનો કેટલા છે કે તમે પત્ર લખી શકો, પછી તાર કરી શકો, પછી ટેલિફોન કરી શકો, ટેલેક્સ કરી શકો, પછી રૂબરૂ જવાની શું જરૂર. પ્રશ્ન જવું પડે છે કે નથી જવું પડતું? હા, પ્લેનમાં જગા નથી મળતી, એટલી જરૂરિયાત લાગે છે પર્સનલ જવાની કે પરોક્ષતા કામ નથી આપતી. આ કામ માટે તો રૂબરૂ સામે બેઠા વગર નહીં પતે એવી જરૂરિયાત લાગે છે. ત્યારે કોમ્યુનિકેશનના બધા જ સાધનો જે પરોક્ષ છે એને છોડીને માણસને પર્સનલ સુધી કરવી પડે. તો લૌકિકમાં પણ આટલું મહત્વ છે, આ તો અગમગો છે. માર્ગ છે
પરોક્ષમાં ટાઈમ ઉપર પડી જાય તો એમાંથી એનું રેડ્યુ કરી શકાય. જગ્યાએ મારી સાહેબ દુકાન ગયે પછી શું વર્ષ, મારી સાહેબ દુકાને ગયે નિર્માણ થાય પચીસ વર્ષ,
કેવી રીતે માનું છું કે ભાઈ સાહેબ હું તમને 5 મિનિટ માં પાછા આપું, મને તમારા સાબરો ઉતરી જવા દો, કાલે પાછા નહીં આપું, આજને આજ આપીશ. અને કોઈ એમ કે હું 6 મહિના માટે વ્યાજે લઈ જાઉં છું, 12 મહિના માટે હું કરી દઉં છું, ચેક લખી આપું છું, તો 5 મિનિટ રહેવા ઉપર વિશ્વાસ મૂકવો અને 1 વર્ષ રહેવા ઉપર વિશ્વાસ ન મૂકવો એના જેવી વાત છે.
એમ નથી મારો બીજો તમે પ્રશ્ન પૂછ્યો, દાદા જગ્યાએ પરમાણુ આપણે સંબંધિત જઈએ છીએ, 24 તીર્થંકરોમાં 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા, એના પરમાણુઓ કઈ અસર કરે એટલે તીર્થયાત્રા એક વન ઓફ ધ રીઝન છે. એવી રીતે જે તીર્થપુરુષો હમણાં જ મોક્ષે ગયા હોય, થોડા સમયના જ ગયા હોય, એના પરમાણુઓ
મનુષ્ય જાય છે એના કરતા 30 ઇંચ ના જીવો કેટલા કેટલા અસંખ્ય. કોઈ કઈક તો લાભ થવો જોઈએ ને,
ભલું મન ક્યાંય ધીરે ધીરે મન છે ચિરંજીવ,
મનવાળા બી ઘણા છે, મનવાળા તિરંજ બી ઘણા
છે. તો એ તિરંજમાં જે સંઘ તિરંજ છે સંઘ મનુષ્ય એમાં ફરક તો છે ને
ભલે, પણ મારો શું કહેવું છે કે જીવ છે ને સંઘ નહીં છે, એ સંઘને કાંઈ જ્ઞાન નથી થતું, પાંચમું ગુણ સ્થાન પ્રગટે છે.
તો પછી તીર્થયાત્રાનું કોઈ મહત્વ
નથી. હે, તીર્થયાત્રાનું મહત્વ કેવી રીતે છે બીજો વિષય છે, છે ખરો પણ કેવી રીતે છે બીજો વિષય છે.
નથી પ્રત્યક્ષ બરાબર કે નથી, એની પરમાણુની પણ કાંઈ કિંમત
નથી, પરમાણુનો કોઈ સવાલ નથી. સવાલ શું છે આપણે વિચારીએ છીએ મૂળ વાત પણ ત્યાં જે તીર્થયાત્રાનું જે મહત્વ છે એમાં ત્યાં સ્મૃતિ થાય છે ત્યાંથી જતા અહીંયા આપણે સમય શિખરની જે સ્મૃતિ કરીએ કે ભગવાન વીસ તીર્થંકરો ત્યાંથી ગયા અને ત્યાં જઈને સ્મૃતિ કરીએ એ બેન બંનેના ભાવના આવિર્ભાવમાં ફરક પડે એનું કારણ એનું કારણ પોતે એટલું મહત્વ આપીને ત્યાં ગયો તે જો એનું કારણ તે ક્ષેત્ર જ હોય તો ત્યાં સમય પંચેન્દ્રિય છે બધાને લાગુ પડે
તો પછી બીજી વાત હું અહીંયા મારી પરમણેલું અહીંયા એ પરમણે ઉદ્યતા જ રૂમ ની અંદર
ત્યાં સંસારની ઉપર બિરાજે છે
કોણ બિરાજે
ભગવાન બિરાજે છે સીધા લઈને જ્યાંથી નિર્વાણ થાય છે ત્યાં સૌ શ્રેણીય બિલકુલ હોરિઝોન્ટલ જો સ્મૃતિ એવી રીતે થાય આવિર્ભૂત રીતે તો સિદ્ધાલય ના હાથમાં અહીંયા સ્મૃતિમાં ઉતરે છે અંદર નીચે ઉતરે છે સિદ્ધાલય હાથમાં ઉતરે છે એટલે એ તો એનું મહત્વ તો એના એના પ્રકારને લઈને છે અને એમાં એક ક્ષેત્ર કોઈ પરમાણુ શાશ્વત મેરું શાશ્વત કહેવાય છે મેં શિખર શાશ્વત કહેવાય છે પણ પરમાણુનો ત્યાં આભાર હોય છે એના એ પરમાણુ કાયમ ત્યાં રહે છે
ખબાલું જેની જો કઠિન વિધિઓ હોય
તો સર પતાજી લખાણ જ છે પણ અમારે ગુરુદેવ કાનજી સ્વામીની તો ટેપ પણ છે ને વિડીયો પણ છે દેશના લગ્નનો એક સિદ્ધાંત છે ભાવે નહીં ગુરુ ગમતી ના એ અનાદિ સ્થિત અનાદિ અનંત એ જ વસ્તુ સ્થિતિ છે નિમિત નૈમિતિક સંબંધે તો પણ એ પ્રત્યક્ષ હોય તો પત્રથી નહીં ટેપથી નહીં અને વિડીયોથી પણ નહીં કેમ કે ત્યાં ચેતન પણ નથી જાગૃત ચૈતન્યની ચેષ્ટા નહીં પડે છે ચૈતન્યનું અસ્તિત્વ નથી એનું
એટલે જે જીવને સમ્યકમાં સમ્યક દર્શન થાય એની સામે સદગુરુ જ્ઞાની હોવા જ જોઈએ નહીં એની
સામે હોવા જોઈએ એમ નથી એની દેશના લગથી એ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત એ રહસ્ય છે એના સિસ્ટમ આત્મજ્ઞાનનું જે રહસ્ય છે એ ટોપ સિક્રેટ છે આ વિશે એ પ્રત્યક્ષ સત્પુરુષન બતાવી શકે એનાથી જે શક્ય છે એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી પરોક્ષતામાં એ પરિસ્થિતિ ક્યાંય સંભવી તો એ જે સિક્રેટ જાણે છે એને ખબર છે કે એમાં કેમ એમ છે એટલા માટે આ કોમ્યુનિકેશનનો પ્રશ્ન થાય પડતો એવી કોઈ જરૂર જેવી વાત હોય અને ચર્ચાસ્પદ હોય ઊંડી હોય કે જેની અંદર આપણું ભજન ક્યાં છે આપણું ભાર ક્યાં છે આપણું મહત્વ ક્યાં છે એ સમજાવવા માટે ટેલેક્સ પણ નકામું પડતું હોય અને વિઝિબલ ટેલિફોન આવ્યા છે એ પણ નકામા પડતા હોય ત્યારે તો રૂબરૂ જ્યાં હોય છૂટકો એક સામાન્ય વિષયની જરૂરિયાતવાળા સામાન્ય વિષયની અંદર પણ આ પરિસ્થિતિ અનએવાઇડેબલ છે આખો એક અગમ અગોચર બહુ સૂક્ષ્મ સૂક્ષ્માથી સૂક્ષ્મ જેને કહે સામાન્ય વિષય
પ્રત્યક્ષ ઉપર જયારે આગળ બાર આપણે મૂકીએ છીએ પ્રત્યક્ષ ઉપર જયારે બહાર મૂકીએ
છીએ
વાત બરાબર છે તો પછી
કૃપા ઉદય બહુ મૂકો
સદગુરુની પરિભાષા શું
સદગુરુની પરિભાષા એટલે જ્ઞાની પુરુષ છે તે સત્પુરુષ છે જે આત્મજ્ઞાની પુરુષ છે તે સદગુરુ એને પરિભાષા એને લઈને જેનું મહાનપણું છે ગુરુ એટલે મહાનપણ સત નામ સત પ્રગટ થયું છે જેને સત પ્રગટાયું છે એ મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ છે એને લઈને એ મહાન છે ગુરુ છે ગુરુ એટલે મહાન છે
ચાલો એક બીજો પ્રશ્ન થાય છે કે આવી છે તો આ છેડમાં અડગ મેળો મનુષ્યમાંથી સત્પુરુષનો પત્તો કેવી રીતે કરીએ
બીજી વાત છે એ તો હીરાને પારખવા માટે શરીર કરવું પડે એટલે હીરો પારખવો એ પથરો છે એ તો બાય સ્ટોન નથી ગયા એના માટે પણ છે રહેવું પડે. સત્પુરુષને પરખવા માટે, ઓળખવા માટે પોતાની યોગ્યતાની તૈયારી પાત્રતા, એના માટે પાત્રતા જોઈએ.
પાત્રજી ઓળખી લે છે
મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી. આ 254 માં છે, આપણે પત્ર ચાલે છે એમાં જ કરી. મુમુક્ષુના નેત્રો મહાત્માને તો સવાર ડાક્ટર દર્દી નો દંડ આપ્યો. દર્દી ક્યાં ડાક્ટર ભેજે છે? મુમુક્ષુ ભલે જ્ઞાની નથી છે,
એટલે
ગુરુને ઓળખવાની ગમ્યતા છે. ગુરુ ગમતું બીજું નામ પાત્રતા. ગમે તે ગમ પડવી આપણે એમ કીધું તો તમને કામ
પડે છે
એમ નથી, ગમે તે ખબર પડે છે. તો ગુરુને ઓળખવાની ગમતે ગુરુ ગમ, ગુરુને ઓળખી શકે એવી ગમતે ગુરુ ગમ, બીજા પ્રશ્ન ચાલુ થઈ ગયા. આમાં એક પ્રશ્ન રહી ગયો, વ્યવહાર અને નિશ્ચયને શો સંબંધ છે? વ્યવહાર અને નિશ્ચયને સંબંધની અપેક્ષાએ વિચારવામાં આવે તો સંબંધના દૃષ્ટિકોણથી વિચારીએ તો તેને સાધક સાધ્યનો સંબંધ છે, અથવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ બે સંબંધોનો ઉલ્લેખ નિશ્ચય અને વ્યવહાર વિશેનો પ્રચલિત છે. સંબંધના દૃષ્ટિકોણથી આવું કરે છે. બે પદાર્થ વચ્ચે સંબંધ, એટલે જેને આપણે રિલેટિવિટી કહીએ છીએ, એક પણ એક દ્રષ્ટિકોણ છે અને એક દ્રષ્ટિકોણ નોન રિલેટિવિટી નો છે, જેને નિરપેક્ષતા કહે છે. આ અપેક્ષિત વાત છે, નિરપેક્ષિત દ્રષ્ટિકોણ પણ છે, અને બંને પોતપોતાના સ્થાનમાં સમજવા જોઈએ. તો જ્ઞાન અધૂરું ન રહે, સમજ અધૂરી ન રહે, સમજ થાય છે ત્યાં એકાંત થાય છે. જૈન દર્શનની અંદર એક સમજણની વિષયની જ્યારે માર્ગદર્શનમાં પ્રકરણ ચાલે ત્યારે એ વાત ખાસ કહેવામાં આવે. પહેલા પદાર્થને નિરપેક્ષપણે સમજો, પછી જેટલી જેટલી અપેક્ષાઓ એને લાગુ પડતી હોય તે લાગુ કરી હોય, એને પછી એ કેવી રીતે કયા પ્રકારથી કઈ અપેક્ષાથી કઈ દ્રષ્ટિકોણ જેમ કે વ્યવહાર રત્ન પ્રય સાધક છે, નિશ્ચય રત્ન પ્રય સાધક. એ સાધક નિશ્ચય રત્ન પ્રય છે તે આપણે આમ સાધન સાધ્ય અને તો નિશ્ચય રત્ન પ્રય છે તે નૈમિત્તિક છે, અને વ્યવહાર રત્ન પ્રય નૈમિત્તિક છે. કોઈ વખત જુદા જુદા દ્રષ્ટિકોણથી એમ
सभी जीवों का लक्ष्य तो सुख पाने का है।
सुख पाने का है इसका मतलब क्या है कि कर्तव्य उसको सुख माना है वो सुख नहीं ऐसा सुख चाहिए तो इसके पीछे दौड़ते हैं। सुख स्वभाव है इसलिए सबको सुख चाहिए। सुख की जो भ्रांति है वो भ्रांति के पीछे चलते हैं सुख मान करते हैं दौड़ तो उनके हो गए ना स्थिति स्वीकारती है पर जिसको सच्चा जो सुख है उसके लिए कोई तड़पन है तो वो उसे ही पकड़ता है उसको ही मिलता है। ऐसे दो प्रकार चलता है
સીતાજી પ્રત્યે પ્રીતિ હતી તો તેમણે જાહેર પક્ષીને બધાને પૂછ્યું ક્યાં છે અને રામ સાથે લડાઈ કરી અને જ્ઞાનીના બાહ્ય દેખાવ જુદો છે ત્યારે પરમાત્મા જ્ઞાનની અંતર્દશા જુદી એટલે એટલો ત્યાં આગળ ડિફરન્સ
ત્યારથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય ત્યારથી મોક્ષ માર્ગ તે આંશિક મોક્ષ છે મોક્ષ માર્ગ પોતે આંશિક મોક્ષ છે અને એ સાધક દશામાં આંશિક બંધ ભાવ છે એટલે એક દશાની અંદર એક મૂળ દશા રૂપે આંશિક મોક્ષરૂપ મોક્ષ માર્ગ પરિણમે છે અને એક બાહ્ય દશામાં સંસારની સ્થિતિ ચિત્ર વિચિત્ર પ્રકારની પૂર્વકર્મ પ્રમાણે જ્ઞાનીઓને જોવામાં આવે છે
મોક્ષ માર્ગ ની દશા
ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમે મોક્ષ પ્રત્યે ગતિ થાય છે પરિણામ અને સંસાર દશા ખસી જાય છે નથી સમજતા એને અસમાધાન થાય છે આમ કેમ થાય નાની છે ને આમ કેમ કરે છે એવું અસમાધાન થાય છે પણ નાની એ વખતે પણ એ દશાથી અંદરમાં ભિન્ન પડેલા છે એવા તેને સમજાતી નથી કેમ કે પોતાને એ પ્રકારનો અનુભવ નથી થતો માટી સાથે ખાંડ પાડે એ ખાંડમાંથી લગડી તરીકે બરાબર છે અનાદિથી એ પરિસ્થિતિ છે પૃથ્વીમાં સોનું છે અને એના રજકોણો અને માટીના રજકોણો સાથે છે એની જીવની વિપરીત ભાવિક સંસારિક સ્થિતિ અનાદિથી છે ત્યારે પહેલા જીવ અવસ્થામાં શુદ્ધ હતો અને પછી સંસારી થયો કોઈ જીવન માટે નથી એક વસ્તુ સ્થિતિ એના દેખી સારી આવે છે એ કેવળ જ્ઞાન દ્વારા અસિદ્ધ થઈ ગયું છે આપણે તો વિચાર આપણો કરવાનો છે નારાજગી આજે શું છે અને એ પરિસ્થિતિ મારે એમને રાખવી છે કે એ પરિસ્થિતિની અંદર કાંઈ ફેરફાર કરવા કામું છું. માટીની સાથે છે એનું કોઈ કારણ મુખ્યપણે વિચાર પોતાનો સુખ તો પોતાને જોઈએ છે, દુઃખ પોતાને જોયું નથી. ભૂખ લાગે ત્યારે કોઈનો વિચાર કરીએ છીએ કે અત્યારે દુનિયામાં કેટલા વિચારતા કેટલા દિવસ કેટલા જન્મવાનું નહીં મળ્યું કોઈ વિચાર કરે છે. મારે જન્મવા જોઈએ છે, મને ભૂખ લાગે છે, મારે ખાવા છે. પોતાને ખાવાને ન મળે ત્યાં સુધી કોઈ બીજાનો વિચાર કરે છે. એવી રીતે પોતાના સુખનો વિચાર કરવો, પોતાની શાંતિનો વિચાર કરવો. બપોરે આવે ને એ આત્માનું જ્ઞાન જે લોકો છે એના વિશે થોડું ફરી અજ્ઞાની જેવું તો અત્યાર સુધી શરીરથી એને બહારથી પોતાનું મન ભાવ્યું છે એટલે એ કેવું જ પડી ગઈ છે. એ રીતે જેવું વિપરીત સંસ્કાર છે વિધવા નવા દેહ ધારણ કર્યા છે એ હાથનું બુદ્ધિ દ્રઢ થયેલી છે, કાર થયેલી છે. એ સંસ્કાર બતાવવામાં પુરુષાર્થ જોઈએ. પરિશ્રમ કર્યા વિના બીજો પરિશ્રમ છે જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ, સુધાર ગુણ છે, ચારિત્ર ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, એ અનંતા ગુણ હોવા છતાં આત્મા ઓળખાય છે જ્ઞાન દ્વારા અનુભવાય છે. અનંત ગુણ હોવા છતાં પણ આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પ્રિય છે એવું સર્વ જ્ઞાનીઓ કહેવું છે. બધા ગુણોમાં પણ આ ગુણથી વાત કરવા પાછળ પ્રેરણા છે. એ રીતે જે જ્ઞાની પુરુષોએ વાત કરી છે એનું કારણ શું છે કે લક્ષિત થાય છે જ્ઞાનથી એ લક્ષિત થાય છે, લક્ષમાં આવે છે. બીજો કોઈ ઉપાય નથી. એ સંબંધમાં 913 નંબરનો છેલ્લો પાલિકા જ્ઞાન દક્ષિણે સુખરૂપ એવા આત્મા કેવી રીતે અનુભવ કરવા માટે આગળ વધુ એ વિધિ વિષય આખા ગ્રંથ અનુભવની વિધિ ખાસ વિષય બહુ સૂક્ષ્મ અને બહુ સુંદર વિષય અને એક્ઝેક્ટ એટલે અનંત ગુણ હોવા છતાં જ્ઞાનની પ્રધાનતા પસંદ કરવામાં આવી છે. એક જ ગુણ બહુ વિશિષ્ટ છે જે સફળ પ્રકાશક છે, બીજા ગુણો સફળ પ્રકાશક છે. બીજા ગુણોની શુદ્ધ અવસ્થા અવસ્થામાં આંશિક શુદ્ધતા છે, જ્યારે જ્ઞાનની અંદર આંશિક શુદ્ધતા અભાવ એટલે કે પ્રગટ છે, સાકાર છે અને અનુભવ ગુણતા છે. સાકાર છે એટલે જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિત થઈ શકે એવું છે અને અનુભવ ગુણતા છે. આત્મકાર જેને અનુભવ કરવો છે એને એક પ્રકારથી થાય તો એક પ્રકારથી અનુભવ થવાની શક્યતા છે, બીજા કોઈ પ્રકારથી અનુભવ થવાની શક્યતા છે.
અનેક શક્તિઓનું વર્ણન કર્યું. અનેક શક્તિઓનું વર્ણન કરવા છે. પ્રેરણા છે અનુભવ અને માર્ગદર્શન. અનાજીથી પોતે માર્ગથી અજાણ છે, એટલે માર્ગબોધ એને કહેવામાં આવે છે. માર્ગબોધમાં આગળ છે. ત્રણ ચાર રીતે કથન શૈલીના ભાષ્ય છે. ઉદ્દેશમાં એક સિદ્ધાંત બોધ, એક માર્ગબોધ અને માર્ગ પ્રાપ્તિનો જેમાં ઉદ્દેશ છે, માર્ગ પ્રાપ્ત કરાવવાનો જેમાં ઉદ્દેશ છે, એવા ઉદ્દેશ પૂર્ણ વચનોને ઉદ્દેશ વચનો માટે ઉદ્દેશથી નીકળેલા મહત્વપૂર્ણ વાતો કરે છે.
જે અંતર બાહ્ય પરિણતિમાં ફેર છે એના બાહ્યમાં જે છે એ ઉદયાધીન છે, ગૃહકર્મના ઉદયાધીન. અંતરમાં છે એટલે અંતરમાં એટલે જીવ અંદરમાં એટલે અંતરમાં અંતરમાં કંઈક પોતે કરી શકે છે. સ્વમાં
અંતરમાં છે, આશ્રિત છે, સ્વરૂપાધીન છે. સ્વરૂપાધીન હોવાથી સ્વાધીન છે. જ્યારે આ ઉદયમાં તો એમને જવું નથી પણ પરિણમી જવાય છે, કરવું નથી પણ થઈ જાય છે. નિકલ જાયગા દિવાળી પર જીવન ચરિત્ર લીધા હૈ. ગુરુદેવ કે પાસ નહીં આયે થે એસકે પહેલે ઉનકો મુક્ત હોને કી ભાવના, મુક્ત હોને કી ભાવના હુઈ થી, લેકિન કૈસે મુક્ત હુએ ઉસ વિષય સે વો અનજાન થે. લેકિન મુક્ત હોને કે લિયે છટપટાટ બહોત થી, લેકિન કુછ રાસ્તા નહીં મિલતા. બહુ ઉંજન મેં આવે, બહુ અકુલ આવે, કાફી તીવ્ર વર્તમાન ઉદય ભાવ મેં દુઃખ લેને લગે. ચર્ચા મેં આયા કે આપકી કૈસી સ્થિતિ થી ગુરુદેવ કે પાસ આને કે પહેલે ઇતના વિકલ્પ મેં દુઃખ લગતા થા, દુઃખ લગતા થા. इस दुख के वजह से शायद मेरा प्राण छूट गया या तो विकल्प मिल जाता है, विकल्प फट जाता है. ऐसा पर हमें देरी थी तो ऐसी जब परिस्थिति होती है तब एक कुदरत की ऐसी कुदरत बंधी हुई है ऐसे जीवों के साथ, सभी जीवों के साथ बंधी हुई है कुदरत, उसमें का फल पाप का फल भोगना ही पड़ता है, ऐसे ऐसी तीव्र भावना के साथ कुदरत बंधी हुई है। उसको ज्ञानी का प्रत्यक्ष बोध की आवश्यकता थी, तो ऐसा कोई उदाहरण जो बन गया तो उसको हम गड़ा गए। अजमेर और करीब 500 मील मैंने 800 किलोमीटर काम किया, तो चले हैं हम अकेले। जीवन में फर्स्ट टाइम आए कभी आगे नहीं आए, कुछ विश्वास है कि यहाँ कुछ मिल सकेगा मार्गदर्शन। गुरुदेव के प्रवचन से तो सुनते ही उनको भाव भाषण हो गया, पर भाव भाषण होते पुरुषार्थता तो अवलोकन तो पहले था ही, भावना भी पहले थी, पर अवलोकन नहीं होता तो दुख में मालूम नहीं पड़ता।
अवलोकन पहले
जिसको भावना जगती है उसको अवलोकन चालू हो जाता है, फिर भी पदार्थ निर्णय नहीं होता है तक, तो श्राप की जो दिशा है वो अंतर मुख के लिए, श्राप तो होता है लेकिन अंतर्मुख नहीं होता है, सन्मुखता नहीं आती है।
जीव सत्पुरुष के समागम के पहले अवलोकन में आ जाते
हैं, बिल्कुल आ सकता है, भावना के कारण आता है, भावना तीव्र होती है तो अवलोकन चालू हो ही जाएगा, इसके बिना दुख कैसे मालूम पड़ेगा। मेरे वर्तमान भाव में दुख है, अनुकूलता होते हुए भी दुख लगता है, कोई प्रतिकूलता का तो दुख नहीं है, संयोगिक दुख नहीं, परिणाम में जो दुख भाव है वो मालूम पड़ता है, अनुभव में आता है, पर ये भावना सुख में निर्मलता है, भावना तो दुख का पता ही नहीं चलता है लोगों को, दुख भोगते हैं बहुत दुख होता है लेकिन लोगों को पता नहीं चलता है कि हम दुखी हैं, कितने दुखी हैं। अवलोकन में तो फिर थोड़े भी मदकशा के प्रथम भी दुख रूप लगते हैं,
यहाँ पर ऐसा लगे तो वेदना के बाद में वास्तविक अवलोकन होता है, वेदना के पहले यथार्थ अवलोकन नहीं होता है, ऐसा
लगे तो वेदना के पहले वास्तविक अवलोकन नहीं होता है और वेदना के बाद वास्तविक अवलोकन होता है, यूं है तो ऐसा प्रश्न।
चर्चा ही करनी है या कुछ अवलोकन करके कुछ इसका निर्णय करना है,
अवलोकन करके कोशिश करनी
का, अवलोकन में आ जाओ तो फिर उसका निर्णय ठीक से होगा, वरना ये चर्चा चर्चा ही हो जाएगी, प्रेरणा जब अवलोकन की हम चर्चा करना चाहें तो अवलोकन में आए बिना इसकी चर्चा नहीं करें उसमें लाभ है, वरना ये चर्चा थर्ड पर्सन की हो जाएगी, पर ये अवलोकन का विषय भी सीखने धारणा के लिए जो पद्धति अपनी बन गई है इस पद्धति में हम उसको फिट कर देंगे, ऐसा करने लायक नहीं है। जो चीज खाने की होती है उसको देखने से पेट नहीं भरता है, एक आदमी को भूख लगा और मिठाई वाले के दुकान के सामने उसको खड़ा कर दो, क्या हालत होगी, पेट भरेगा क्या, और भूखे हो जाएगा,
इच्छाएं बढ़ेगी, खाने की इच्छाएं बढ़ेगी,
हाँ इच्छा हो जाएगा, बिना खाए पेट तो नहीं भरने वाला है, देखने से कोई पेट भरता है क्या। वैसे ये अवलोकन से जो काम होता है वो अवलोकन की चर्चा से थोड़ा हो जाता है, हाँ अवलोकन करते रहो फिर उसकी चर्चा करो, जब तो ठीक है कि कुछ इसमें से कोई रास्ता निकालना है, वो करने लायक नहीं।
इससे एक बात खाली होती है कि जो कार्य सत्पुरुष के समागम में जीव कर सकते हैं
सतपुरुष के समागम होने के बाद में भी वो कार्य नहीं करते हैं, बाद सतपुरुष का समागम जो कार्य सतपुरुष के समागम बिना भी कर सकता है वो सतपुरुष के समागम होने पर भी नहीं करता है, तो इसकी दृढ़ता की तो कोई मर्यादा नहीं रही।
हाँ, इसके जो विपरीतता है, पथ है, विपरीतता ज्यादा है। उसको अपना वर्तमान स्थिति का दुख ही नहीं लगता है तो फिर यहाँ से हटने का कोई प्रयास कैसे होगा? जिसको प्रयास हम कहते हैं वो कैसे होगा? तो अग्नि पर हाथ से पड़ता है तो गर्म लगता है तो उठा लेते हैं, सीखना पड़ता है तो विचार करना पड़ता है, कभी उठा उठाओ के नहीं उठाओ, ऐसा कभी विचार चलता है, झटका लगता है, ऐसा दुख लगे तो झटके से काम होगा, प्रारंभ की बात है। प्रारंभ यहां से होता है आगे बढ़ने, आगे बढ़ने की कोई बात नहीं है, चर्चा ही चलता रहता है, जानकारी का विषय बन जाएगा, वो भी थर्ड पर्सन का अपना नहीं रहेगा।
પોતાની અહીંયાથી અત્યારે અહીંયાથી એમ સૂચવે છે કે પોતે માર્ગદર્શનાથી કેન્દ્ર લક્ષ્મી જેવા તમે અજ્ઞાનીજીને પૂર્ણ શુદ્ધતાનો લક્ષ મોક્ષની લક્ષની વાત છે, હવે પૂર્ણ શુદ્ધતા પૂર્ણતાનું અથવા મોક્ષ શું છે એ એને કંઈક ખ્યાલ નથી, તો એ પોતાના એ લક્ષમાં ટકી કઈ દે છે
કે જે વર્તમાન ભાવ છે એ કલંકિત ભાવ છે એટલો તો ખ્યાલમાં આવે છે। હવે જો પૂછવામાં આવે તમને કે તમારે કલંક થોડું ઘણું રાખવું છે એમાં વાંધો નથી, એવો કઈ તમારો અભિપ્રાય છે કે થોડો કલંક માથે ભૂલે હોય, અમુક કલંક ચાલ્યું જાય તો ઠીક છે, બાકી ભલે થોડું કલંક કર્યું, એવો કઈ અભિપ્રાય રાખે ખરા? કેમ એ મલિનતા છે, જેમ એક દ્રવ્ય મલિનતા પણ આપણે લીધતા નથી, કપડું થોડું મેળવડતું ચાલશે, કે આમ ઉપર ક્યાંક મલિનતા થોડી રહેવા દે, વાંધો નહીં, આપણે નાઈએ ધોઈએ સાફ થઈએ છે તો હવે થોડા મારું શરીર મળ્યો રહેવા દે, એમ કેવી રીતે કોઈ નાશા કરું? આત્માનો સ્વભાવ પર એટલું શુદ્ધ હોવાથી એને બિલકુલ મલિનતા નથી જોતી, એ પ્રકાર ભલે વગર મલિનતાની શું દશા છે એનું જ્ઞાન ભલે ન હોય અસ્થિર, પણ નાસ્તિ નથી એ વાત સાફ થઈ શકે છે, એવી રીતે ધ્યેય બદલાય છે। ભાવનું જે દર્શન છે એ ઊભું થાય છે અને એ થોડું ઘટે છે, જ્યાં સુધી ઘર્ષણ ઊભું ન થાય ત્યાં સુધી એ સંબંધીનો પ્રયાસ કરે. બધા કરે પછી કઈ વાંધો નહીં. એક સામાન્ય સાયકોલોજી શું છે માણસ કે જે ઘણા કરે એનો કોઈ વાંધો નથી હોતો, ભલે ગમે એવો દોષ હોય તો પણ. કોઈ સારી હોનહાર વાળા જે મને અંદરથી એવું સમજે છે કે આ પરિસ્થિતિ મને મંજૂર નથી, મંજૂર નથી એટલું નહીં કોઈ કિંમતે મને મંજૂર નથી, ત્યારે એના એ પરિસ્થિતિ બદલાવા માટે રસ્તો સમજે છે. એ પરિસ્થિતિમાં એ મૂંઝાય છે, મોઆ શક્તિથી મૂંઝાય છે.
પોતાના જે દુર્ગુણ નો ખ્યાલ આવે તો તેને સુધારો પ્રયત્ન કરે, ક્યારેક પોતાની જીત થાય, ક્યારેક દુર્ગુણ થાય, ક્યારેક પોતાની જીત થાય, ક્યારેક દુર્ગુણ ની જીત થાય, ક્યારેક પોતાની જીત થાય. બે હજારો યુદ્ધ ચાલે
આવતો ઉતારી દે છે પાછો આવીને ઉભો રહીએ છે. માટે આ ડોક્ટર પરમેનન્ટ તાવ ઉતારી શકતો નથી. આપણે મોટા ડોક્ટર પાસે જઈએ છીએ, ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવે છે, કાં તો અહીં ડોક્ટર જ એમ કહે છે કે ભાઈ હવે તમારું બ્લડ ચેક કરવું પડશે, તમારો સ્થૂલ ચેક કરવો પડશે, તમારો કફ ચેક કરવો પડશે, રક્ત કરવો પડશે, તમારો ફોટો લેવો પડશે, તમારો ફોટોગ્રાફી કરવી પડશે, કે તમારું રાહ કરવું પડશે, ટેસ્ટિંગ બનાવવું પડે કે હા. એ જે ડીપ ઇન્વેસ્ટિગેશન શા માટે કહ્યું છે કે હવે વ્યવસ્થિત રીતે એવો રસ્તો મળતો છે કે ફરીને તાવ ના આવે. આ મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેનો જે માર્ગ જેને એપ્રોચ રોડ કહે છે, હાઈવે છે, એ વ્યવસ્થિત છે. નાની પુરુષોએ અનુભવથી એ વાત વ્યવસ્થિત રીતે નિરૂપણ કરી છે. પછી એ વ્યવસ્થા સમજવા માટે જીત પ્રયત્ન કરે છે, બુદ્ધિમાન ને વિચારવાની જીત છે એ પ્રયત્ન કરે છે, તો એને સમજવા મળે છે, સમજીને વ્યવસ્થિત ઉપાય કરે છે તો સંપૂર્ણ સંતુલસ્તી મળી જાય છે. પછી એવી સ્થિતિ નથી થતી કે ઘડીક આ દુર્ગુણ ઘટે ને ઘડીક વધે ને ઘટિક દુર્ગુણ ઘટે ને ઘડીક વધે, એવું પછી નથી થતું. પછી એની એકદમ ચડતી શ્રેણી પણ થાય છે, પછી ઉપલા ઉપલા વર્ગમાં આવે જ જાય છે. પછી ઘણો મિજાજો કરવો પડશે, એ નિર્ણય કરવો પડશે, મારે સુખી થવો અને આ દુઃખ મને પોસાતું નથી તો કરવા. તમને અત્યારે માનો કે 2-3 હજાર રૂપિયાનો પગાર મળે છે, બરાબર છે, પણ તમને એમ કે ભાઈ તમે આ તમારી લાઈનની અંદર થોડું વધારે મહેનત કરીને આ 2-4 પરીક્ષા ઉપાસન કરો, પાસ કરો તો તમારો પગાર 15,000 થી શરૂ કરી દેશો, 15,000 થી 30,000 સ્કેલમાં આવશો. પછી પ્રસાદ ન કરો, તમે તમારી લાઈન તો પકડી છે, થોડી પરીક્ષા આપવાની છે, સ્ટડી કરવાની છે, થોડી મહેનત કરવાની છે, કરો કે નહીં કરો. લાભ પાડીને જે પુરુષાર્થ કરે કરે ને કરે ત્યારે આ બધા દે છે. લાભ દેખાય તો જીવ જાયલો ના રહે, ધ્યાન કલ્પિત લાભ હોય ને, ખરેખર આત્મલાભ નથી અમારે, પણ ત્યાં પણ માણસ સાહસ કરે છે ઊંચા રહેવાનો, ટચવા રહેવાનો, અંદર આકાશમાં 40,000 ફૂટ પ્લેનમાં ઉડે છે, નક્કી છે કે પ્લેન ક્રેશ નહીં થાય એવું કઈ નક્કી છે? જ્યાં લાભ માને છે ત્યાં સુધી પ્રસાદ કરવો સહજ છે, એ મોટી વાત.
માર્ગ પ્રાપ્તિ કી ભૂખ, માર્ગ કી જરૂરત, ક્યાંય નહીં પડના ઉસકો અપન અવલોકન ખતમ.
પ્રશ્ન હાલી વાત બિના અવલોકન હું અવલોકન ની ચર્ચા કરી. અવલોકન એસી પરિસ્થિતિ હૈકી વાત ક્યાં બિના પ્રશ્ન ખતમ હોતા હૈ, ફિર ઇસકો ઇસમે ખતમ હૈ કે હમ કલ્પના ક્યો કરે, કલ્પના ક્યો કરે? અવલોકન સે યે માલૂમ પડતા હૈ કે ક્યા હો રહા હૈ, હમારે પરિણામ મેં કેસે કેસે ભાવ હો રહે હૈ, તો અનુભવ ગોચર હોતા હૈ, ઉસકો ઉપયોગ જાતા હૈ, ઉસકો અવલોકન કહેતે હૈ. પણ ઇસકી કુછ તલાશ હોતી હૈ, ઉસકો
અવલોકન કહેતે હૈ. હમ તલાશ તો કર રહે હૈ, નહીં સમજ મેં આ રહા હૈ, ઇસલિયે પૂછ રહા
હૈ.
ચાર ચાર દિન સે મેં મેરે હિસાબ સે કુછ કર રહા હું, મગર કુછ સમજ મેં નહીં આ રહા.
સમજ મેં આને કા યે બાત હૈ, પહેલે તો ભાવના મેં इतने आ जाए तो ये बात सहन होने वाली है कि हम जिस भाव की चर्चा करते हैं ये किसके भाव है, हमारे जीव के तो परिणाम है, कोई दूसरे का तो हमने विचार नहीं करने का, जरूर भी नहीं दूसरे जीवों का परिणाम का विचार करने का, हमें तो कोई आवश्यकता नहीं है. तो जिस भाव को हमने समझना है वो भाव हमारे परिणमन में हो रहे हैं, उसको देखे बिना इस भाव का ज्ञान हमको कैसे होगा? भाव तो अनुभव की चीज है, अनुभव में आते हैं, तो उस अनुभव पर उपयोग नहीं जाएगा तो इस भाव की समझ कैसे आएगा? तो चर्चा कर कर करके हमें समझ करना है कि इसको ये भाव कहे, उसको वो भाव कहे, उसको वो भाव कहे, किसका है ये भाव, है किसका, दूसरे का है क्या? तो हमारी पद्धति ये हो गई है कि हम चर्चा करते हैं भाव की, लेकिन भाव सामने, भाव के सामने बिना देखे इसकी चर्चा कर लेते हैं और इसका डिसीजन ले लेते हैं, उसका निर्णय कर लेते हैं कि उसको ये कहें, उसको ये कहें. फिर कल्पना करना पड़ेगी कि उसको कहाँ खतर है, उसको कहाँ खतर है. अगर हम अवलोकन करेंगे तो ये बात पूछने की नहीं रहती कि इसको कहाँ खतराना है.
मेरा
ऐसा उनको क्या हुआ था कि अपना वर्तमान परिस्थिति मंजूर नहीं थी, उससे वो छूटना चाहते थे, पर छूटने का मार्ग नहीं मिलता था. लेकिन वो परिस्थिति कब मंजूर नहीं थी कि उसको दुख महसूस होता था, तब दुख कैसे महसूस हुआ? दुख पर उपयोग गया तब तो नहीं, हमको क्यों नहीं लगता है ऐसा, इनको लगा ऐसा हमको क्यों नहीं लगता है? विचार तो वो करने का है, उनका क्या हुआ कैसे हुआ ये बात पीछे पीछे सुनिए, उनको जो होगा ऐसा हमको क्यों नहीं होता है?
इसी के लिए पूछ रहा हूँ.
तो यही कारण है कि हमें वर्तमान परिस्थिति में जो दुख है उस दुख को हम देखते नहीं है, उस पर हमारा ध्यान नहीं है, ध्यान के और जगह हमारा दिया है, कारण है. मतलब दुख तो है, ये कोई हकीकत है, कोई कल्पना नहीं करनी है कि अवस्था में दुख है, ये तो एक हकीकत है. लेकिन हमारा ध्यान और जगह है, दुख भोगते हैं फिर कोई पता नहीं है कि दुख कितना हो रहा है.
हकीकत से मुड़ा पर से नहीं है,
है
हकीकत मुड़ा पर लगे से नहीं मान दी
लगती अंदर में लगनी चाहिए, मुड़े पर से तो प्रेम कमी बात है सब मुड़े की. बहुत सुंदर ढंग से इस वक्त लिया है पढ़ने लायक है और फिर अपने परिणाम के साथ मिलान करने लायक है। प्रतिकूलता में दो तीन बात चाल का जो अपना दूषित परिणाम है दोष और दुख अभी ना है एक से कहे गए दोष बन दुख न हो एक परिणाम बनते एक बार वालों से कुछ होता रखे दिमाग कर आप लोग ध्यान नहीं ખોટી માન્યતા ને દોષ કેવી રીતે સમજવો ખોટી માન્યતાઓ જે કરીને રાખેલી છે એ દોષિત છે એમ નથી સમજાવવું તપાસ કરી ખોટી માન્યતા જે માન્યતા ને દોષ નથી ગયો તો ગુણ ગયો છે દોષ નથી ગયા ગયા છે એનું તો એ તો એવું છે કે રોગને તંદુરસ્તી માને છે કેવી રીતે રોગ મટવા રોગ મટવા એક પરિસ્થિતિ જ નથી રોગ વધવાની જ પરિસ્થિતિ છે શરીર તે હું એને આપણે દોષ માન્યો નથી તો શરીરને પુષ્ટ કરવા માટે આપણે જે કરવું પડશે એ બધું કરશું કપલખાના કોને મહિના છે અત્યારે જે મોટા શહેરોની અંદર કતલખાના છે એ કોને મહિના છે દેહ તે હું શહેરને મહિના છે દેહની અનુકૂળતાઓ માટે કતલખાના ચાલે છે આજે મોસ્ટ નહીં સમજે તો આજે કતલખાનું નથી માન્યું કાલે માની જશે ખબર નહીં પડે કરવું જોઈએ એની અનુકૂળતા માટે જે રીતે થાય તે આપણે કરવું જ જોઈએ એ હું છું દોષ તો દોષ છે દોષ તો ગુણ નથી અને એમાં દુઃખ છે એનો કોઈ ઈલાજ નથી દોષ તો ગુણ માનતા હોય કે દુઃખ ને દુઃખ ન સમજતા હોય એનો તો કોઈ ઈલાજ નથી આ જગતમાં અને એટલે જ આ સંસાર અનુસાર ચાલવાનો છે કેમ કે એવા જેવો પણ છે સંસાર કે જે દોષ ને દોષ સમજવા તૈયાર નથી ને દુઃખ ને દુઃખ સમજવા તૈયાર નથી તૈયાર નથી એમ નહીં ત્યાર પછી એને ખબર પડતી નથી ને ખબર પડવાનું એ દરકાર બી નથી બધી છે
આટલી મોટી જીતાની સાથે ચીજ જો સ્વીકાર કરી લેતો હોય તો પણ દીવા લાગે તો પછી કેર નહીં લાગે આટલી મોટી જે ખોટાઈ છે પોતાની પોતાનો સમગ્ર ભણ કરી લેવો છતાં પણ જો જીને લાગતો હોય હજી દુઃખ લાગે તો દુઃખ લાગશે કયા મોટા હજી વધારે આવશે દુઃખ લાગે પોતાને પછી એનો કોઈ ઉપાય નથી એ જીવને
અહંસંસાર છે એ વાત નક્કી છે જેને ઈશ્વર રખડાવવા માંગે છે એને કેવી રીતે બચાવે છે એના માટે તો જ્ઞાનીઓ કંઈ કહેતા નથી એને કે ભાઈ અમારે તને કાંઈ નથી કહેવું અમારે તને કહેવા માટે અમારી પાસે કંઈ છે પણ નહીં આપણે
ત્યારે જે અવલોકન ની વાત છે
શ્રી બુદ્ધિ બેન વિપત્તિ ની વાત કરે છે અવલોકન કોઈ